તારીખ 18/9/1995 શ્રી પરમાગમસાર બોલ નંબર 593 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 628.
સ્વચ્છનામૃત 593 પાનું 166 સિદ્ધ ભગવાનમાં જેવી સર્વજ્ઞતા, જેવી પ્રભુતા, જેવો અતિન્દ્રિય આનંદ અને જેવું આત્મવીર્ય છે, તેવી જ સર્વજ્ઞતા, પ્રભુતા, આનંદ અને વીર્યની તાકાત તારા આત્મામાં પણ ભરી છે. સદાય સદાય એટલે અત્યારે પણ શું કહે છે, શ્રી ગુરુ સ્વરૂપનું ભાન કરાવે છે કે જો તારું સ્વરૂપ કેવું છે, મૂળમાં તારું સ્વરૂપ આવું છે, એને તું ભૂલી ગયો છો. ભૂલી ગયો છો એટલે તને ખબર જ નથી, અનાદિથી ખબર નથી. એ બેભાન અવસ્થા છે. એવી બેભાન અવસ્થા છોડાવે છે, સ્વરૂપના ભાનમાં લાવવાની વાત છે. સિદ્ધ ભગવાનમાં, સિદ્ધાલયમાં જે અનંત સિદ્ધ પરમાત્માઓ બિરાજે છે, એમનામાં જે સર્વજ્ઞતા પ્રગટ છે, અનંત ગુણોનું ઐશ્વર્ય પ્રગટ છે, અનંત અતિન્દ્રિય આનંદ ભોગવે છે, અને એ દશામાં રહેવા માટે અને ત્યાંથી ચ્યુત નહીં થવા માટે અનંત પુરુષાર્થ છે. એને આત્મવીર્ય કહે છે, અનંત પુરુષાર્થ છે. તેવી જ સર્વજ્ઞતા અત્યારે પણ એવી સર્વજ્ઞતા અલ્પજ્ઞાની તો નથી એમ કહે છે. અત્યારે જે અલ્પજ્ઞાન વર્તે છે એવું મૂળ સ્વરૂપ નથી તારું, એવું તારું સ્વરૂપ છે જ નહીં. એ તો અપરાધને કારણે બગડેલી દશા છે. જે અલ્પજ્ઞપણું છે એ તો જ્ઞાન ઉપર આવેલું આવરણ છે. મૂળમાં અનંત જ્ઞાનરૂપ જે સર્વજ્ઞપણું છે એ સર્વજ્ઞ શક્તિથી તું ભરચક છો, ભરિતાવસ્થ છો. અવસ્થા એટલે અવસ્થા, એ પણ એક અવસ્થા છે. વ્યક્તિ રૂપે જેમ અવસ્થા છે એમ શક્તિ રૂપે પણ એક અવસ્થા છે. એ શક્તિરૂપ અવસ્થા છે. એનો વિશ્વાસ આવવો એ પહેલી વાત છે, અને વિશ્વાસ આવ્યા પછી એનું ભાન આવે. પહેલા તો એ વાત જીવે અનાદિથી સાંભળી નથી, અથવા સાંભળી છે તો નહીં સાંભળવા જેવી સાંભળી છે. સમુશ્રણમાં ગયો કે જ્ઞાની પુરુષના સંગમાં ગયો, વાત તો સાંભળી છે એમ કહેવાય, પણ એ નહીં સાંભળવા જેવી સાંભળી છે. સાંભળી એને કહેવાય કે કંઈક એની અસર આવે, અને ભાનમાં આવવાનો કંઈક પ્રયાસ થાય તો સાંભળી કહેવાય. ધ્યાન જ દીધું નહીં, લક્ષ્ય દેખું નહીં, મોટી ગડબડ કરી છે. યોગેન્દ્રાચાર્ય કે છે, યોગેન્દ્ર દેવ પરમાત્મા પ્રકાશના રચયિતા યોગસાર જેમણે રચ્યું છે કે સર્વજ્ઞ પરમાત્મામાં અને પોતામાં રંચ માત્ર ફેર માનવો, કેટલો જરાક પણ ફેર માનવો એના જેવું બીજું કોઈ મોટું પાપ નથી. આમ લીધું છે સિદ્ધ એમણે, એમના વચનો છે એ તીખા છે. યોગેન્દ્ર દેવના જે વચનો છે એકદમ પાવરફુલ બધા વચનો છે, બેઠો કરી દે આત્માને અંદર છે એવા વચનો છે. એટલે એમ કોઈ એના જેવું કોઈ બીજું મોટું પાપ નથી. કતલખાનું તે માંગ્યું તું મોટું પાપ કર્યું તું એમ ન કીધું, એથી મોટું પાપ છે. અનંતા કતલખાના કરીશ નહીતર તો અનંતવાર, કેમ કે એ મિથ્યાત્મ છે. એટલે એના જેવું મોટું કોઈ જગતમાં પાપ નથી એમ કીધું. શું પાપમાં લઈ ગયા છે એને, મિથ્યાત્મને પાપમાં લઈ ગયા છે. નહીતર પૂર્ણ પાપ છે એ ચારિત્ર મોહના પરિણામમાં જાય છે. શું દર્શન મોહના પરિણામ સાથે પાપ લીધું છે, કેમ કે ચારિત્ર મોહના જેટલા પાપ છે એ બધા પાપનું મૂળ અહીંયા દર્શન મોહમાં રહેલું છે. ઓલા તો બધા પાંદડા અને ફળ ફૂલ આવેલા છે, જે પાંગરે છે એ આ દર્શન મોહમાંથી પાંગરે છે બધા પાપ. ગુરુદેવે તો આમાં પણ લીધું છે એક જગ્યાએ કે ખરેખર જો માણસે પાપ ટાળવા હોય તો મૂળમાંથી ટાળવા. પાપ એક બહુ મોટો રોગ છે અને કોઈ ઈચ્છતું પણ નથી. તો એ પાપની જે જડ, હિન્દીમાં એને જડ કહે છે, આપણે મૂળ કહીએ છીએ ગુજરાતીમાં, એ પાપની જડ છે એ મિથ્યાત્મમાં છે. મિથ્યાત્મ કપાય તો મૂળમાંથી પાપ કપાય, નહીંતર બધા પાપ પાંગરે. ન કરવા હોય તો કરી બેસે એવા પરિણામ થઈ જાય જીવને કંઠોળ બહારના. બહુ મોટું પાપ છે, બહુ મોટું પાપ છે એમ કેવું છે. મિથ્યાત્મ એમને તો એમ લીધું છે 758 માં છે, વેદજ્ઞાન માટે લીધી છે વાત. પણ વેદજ્ઞાન મિથ્યાત્મનો નાશ કરવા માટે છે ને. આત્માનો છે જે આત્મા સ્વભાવનો અનાદર કરી અને પરચિતથી પોતાને સુખ માને છે તે જીવ મોટો પાપી છે. પોતાના સિદ્ધ સમાન સ્વરૂપનો સ્વભાવનો અનાદર કરીને, એટલે અસ્વીકાર કરીને ફલાણો ફલાણો છું અને તેથી મને આવી અનુકૂળતામાં સુખ છે, એક અનુકૂળતામાં પાંચે ઇન્દ્રિયના વિષયો આવી જાય છે. એવું કોઈ પણ પરિચિતથી પોતાને સુખ માને છે તે જીવ સૌથી મોટો પાપી છે. અંદર મોટી ચૈતન્ય નિધિ પડી છે, અનંત સુખ ઉપરાંતની પણ અંદર મોટી ચૈતન્ય નિધિ પડી છે, તેનો આદર કરતો નથી અને જડમાં સુખ માને છે તે જીવને બહારમાં ભલે લક્ષ્મીના ગંધ હોય ભગવાન તો પણ તેને ભગવાન પાપી કહે છે. પૈસાના ઢગલા થાય એટલે શું થઈ ગયું, ગંધ ખડકાવે તો શું થઈ ગયું, એમાં સુખ માન્યું એ સૌથી મોટો પાપી છે. પણ એ દેહથી ભિન્ન ચિદાનંદ સ્વભાવનું ભાન કરનાર નાનું દેડકું હોય તો તે પણ પુણ્ય જીવ છે. એ જીવને પુણ્ય જીવ કીધો છે ભાગશાળી કીધો ને, એટલે પુણ્ય જીવ કીધો છે. તે જીવ અલ્પકાળમાં મોક્ષમાં ચાલ્યો જશે, સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જશે સિદ્ધ પદે. સ્વભાવ અમને લાભ કરશે, શરીરની ક્રિયાથી ધર્મ થશે એમ માનનાર જીવ પણ પાપી છે, કેમ કે એ બધું મિથ્યા છે. માટે જેને અંદર પરથી ભિન્ન ચૈતન્યનું ભાન નથી એને ભેદજ્ઞાન વગર પાપની જળ કપાતી નથી. જો આ વચના પર છે, ભેદજ્ઞાન વિના પાપનું મૂળિયું કપાતું નથી. ભેદજ્ઞાન કરવત છે, પાપનું મૂળિયું કાપવા માટેની કરવત છે, વારંવાર ચલાવવાની એને. તેથી તે પાપ જીવ છે, ઓલો પુણ્ય જીવ છે ને, આ પાપ જીવ છે. ભલે મોટો રાજા હોય પણ તેને ભીમ ચૈતન્યનું ભાન નથી, તેને પાપનું મૂળિયું ઊભું છે, તેથી તે પાપ જીવ છે. ફરીને કહે છે કે ભેદ જ્ઞાન વગર મૂળ કપાતો બરાબર છે. ભેદ જ્ઞાન વગર પાપનું મૂળ કપાતું નથી. 758 છે ને, ત્યાંથી કાઢ્યું ગુરુદેવે. 757 છે, 161 છે ને, કાર્તિકે અનુપરીક્ષા ઉપરના પ્રવચનો છે. 757 થી 761 સુધી જે વચનામૃત છે એ આત્મધર્મનો અંક 227મો છે, અને કાર્તિકીય અનુપ્રક્ષાની ગાથા 189 થી 193 એ ગાથા ઉપર કાર્તિકીય અનુપ્રક્ષાના પ્રવચનોમાંથી એ વાત આવી છે. હા હા, પોતાની મૂળે વાંચે કઈ ખબર ન પડે, પોતાની મૂળે વાંચે ન સમજાય. એ તો ગુરુદેવ અંદરથી કાઢતા હતા, ગોળી ગોળી ને અંદરથી કાઢતા હતા. છે કાર્તિક અનુપ્રેક્ષામાં 12 ભાવના છે ને, કૃપાળ બોલે લીધી છે ને, ત્રણ ભાવના લીધી છે ને, ભાવના બહુ પહેલા કાર્તિક અનુપ્રેક્ષામાંથી લીધી છે. અસરણ ભાવના ને નિશ્ચિત ભાવના, એટલે બધા પ્રકરણો હોય ને એમાંથી 12 ભાવના ક્યાંક આવે છે, ક્યાં આવે છે બહુ ખ્યાલ નથી રહ્યો. સ્વામી કાર્તિકેય અનુપરીક્ષામાં 12 ભાવના છે. પાંચસો 93 શું કે છે કે જેવા સિદ્ધ પરમાત્મા છે એમને જેવી સર્વજ્ઞતા આનંદ અને પુરુષાર્થની પ્રગટતા છે, એવો જ તું અત્યારે પણ લેવાનું છે, પોતાને વર્તમાનમાં લેવાનું છે. પોતામાં પણ એ સર્વજ્ઞતા ભરી છે, એ પ્રભુતા ભરી છે, એટલો અનંત આનંદ પણ અંદરમાં ભર્યો છે, અને એટલી શક્તિ પણ પુરુષાર્થની ભરી છે, અત્યારે ભરેલી છે પ્રદેશે પ્રદેશે. વિશ્વાસ કેળવાનો છે, કહેનાર પુરુષ અનુભવથી પ્રમાણ કરીને કહે છે. કહેવા પાછો એક જીવનું આત્મકલ્યાણમાં દોરવા સિવાય બીજો કોઈ હેતુ નથી, એમ કહીને એમ કહેવું છે કે એમના વચનમાં શંકાનો કોઈ અંશ કરવાની, અંશે પણ શંકા કરવાની કોઈ ગુંજાશ કે કોઈ અવકાશ નથી. વિશ્વાસ કેળવો હોય એટલે શું છે કે આમ તો જીવ હા પાડે કે ના ન પાડે, એટલે ગુરુદેવે કહ્યું છે શાસ્ત્રમાં આવી વાતો આવે છે શું, પણ એ વિશ્વાસ યથાર્થપણે ઉત્પન્ન થાય ત્યાં સુધી ભાવભાષણ સ્વરૂપનું ભાવભાષણ આવે એ કેળવણીનો વિષય છે. કાલ 600 નંબર માંથી ન લીધો નીચે જુઓ ને, જેમ રોટલીના લોટને કેળવે છે તેમ એને આત્માને જ્ઞાનથી કેળવવો જોઈએ. અવલોકનનો પ્રયોગ છે, સતત જ્ઞાનનો પ્રવાહ અંદરથી આવે છે, એનું સાતત્ય એની જ્ઞાનની અનંતતાને પ્રસિદ્ધ કરે છે. અનંતકાળથી જ્ઞાનનો પ્રવાહ જેમાંથી આવે છે તો એટલું બધું જ્ઞાન હજી અનંતકાળ સુધી ચાલશે, કઈક અંદર છે કે એમને આવે છે અંદરથી? એ સર્વજ્ઞતાને પ્રતીત કરાવે એવી વાત છે. અનંત જ્ઞાન અંદરમાં રહેલું છે એનો વિશ્વાસ પોતાના ચાલતા પરિણામના અવલોકનથી આવવો જોઈએ. એ અવલોકનનો પ્રયોગ છે, એ કેળવણી છે. જો જ્ઞાન અનંતું છે અને એ જ્ઞાન અકસાય સ્વભાવી છે અને કસાયમાં દુઃખ છે, અકસાયપણામાં સુખ છે, તો જ્ઞાન અનંતું સુખ, જ્ઞાન અનંતું છે તો સુખ પણ અનંતું છે, આનંદ અનંતો છે, એ વાત સિદ્ધ થાય છે એની અંદર. પણ પરિણમનથી વિશ્વાસ આવવો જોઈએ. આવે છે બધાને અનુભવમાં આવે છે. ત્રીજો પોઈન્ટ, જો કહેનાર આત્મવિશ્વાસથી કહે છે તો એનું એના પરિણમનને જોઈને તું વિશ્વાસ કર, એ પ્રગટ વિશ્વાસ આવવાનું કારણ છે. શું કહેનાર કે છે એ અંદરથી કહે છે કે એ પોતાના સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને કહે છે? શું સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને જે પરિણામ આવે એ સર્વજ્ઞ શક્તિને ઉત્પન્ન કરે, પ્રગટ કરી દે, એ પણ વાત એમને લીધી છે. જમણા હાથ બાજુ નીચે છે. સાતસો બાર માં તો નથી. સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરશે એ છે 681 છે. બીજી લીટી છે, જીવની શક્તિ તો ત્રણ કાળ ત્રણ રૂપને જાણવાની છે, તેમાં એ શક્તિ કયા પ્રયોગથી પ્રગટ થાય? કેમ કે શક્તિ પ્રગટ કરવી એ પણ એક કેળવણી છે દશાને, કે તેમાં જ્ઞાન જ્ઞાનને વેદે, જ્ઞાન સ્વયંને વેદે, એ જ વખતે પ્રગટ થયેલું જ્ઞાન સ્વયંને વેદે, એવો જે જ્ઞાનનો વિકાસ થયો, સ્વસંવેદનરૂપ જ્ઞાનનો જે વિકાસ થયો, તે અંશ સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરશે. એટલો જે સ્વસંવેદનનો અંશ છે એ સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરશે. સર્વજ્ઞ શક્તિ ત્રિકાળ છે, તેનું વેદન થયું. હવે કે છે જ્ઞાનનું વેદન થયું એમ નથી, શક્તિનું વેદન થયું છે, શક્તિને સ્પર્શો છે જે, કેમ કે અવલંબન શક્તિનું છે, ત્રિકાળીનું છે. સર્વજ્ઞ શક્તિના આધારે એટલે સર્વજ્ઞ શક્તિના અવલંબને સ્વસંવેદન થયું છે, પુણ્યપાપના આધારે જ્ઞાન થતું નથી, એવું જ્ઞાન પુણ્યપાપના આધારે નથી થતું. એટલે એમ કહ્યું કે સર્વજ્ઞ શક્તિના અવલંબને, સર્વજ્ઞ શક્તિનો પહેલાં વિશ્વાસ આવ્યો, એનો અંદર આધાર બુદ્ધિ ઉત્પન્ન થઈ, અને એના અવલંબને જે સ્વસંવેદન પ્રગટ થયું એ સર્વજ્ઞપણું પ્રગટ કરશે નિયમથી. એમાં એક ઐક્ય ભાવ થયો માટે, ઐક્ય ભાવ થયો માટે. એટલે કથન કરવામાં વાંધો નથી, એમ કથન કરવામાં તો કથન નિર્દોષ છે. એમાં એમ બતાવવું છે, ઐક્ય ભાવ બતાવવો છે. વેદન તો પર્યાયનું જ થાય, પણ શક્તિમાં ઐક્ય ભાવ થતા પર્યાયમાં એવું વેદન થાય એમને ન થાય એમ કહેવું છે. એ સર્વચરિત્રમાં રહેલો ઐક્ય ભાવ એટલે ત્યાં કોમન ફેક્ટર લેવો છે, કે ગમે તેનું બહારનું આચરણ અંદરમાં એમનેમ છે, અંતર પરિણતિ બતાવી છે. એ એકરૂપ ભાવ ત્યાં ઐક્ય ભાવ એટલે એકરૂપ ભાવ. ઐક્ય ભાવના અર્થ જુદા જુદા થઈ જાય. આમ ઐક્ય ભાવ એટલે બે પણ ન રહેવું તે છે. શું કહે છે કે એવી સર્વજ્ઞતા પ્રભુતા આનંદને પુરુષાર્થની વીર્યની શક્તિ તારા આત્મામાં પણ અત્યારે જ ભરી છે. હું સાધારણ ફલાણો માણસ છું એ વાત ભૂલી જાય એમ કહે છે. એ વાત સાચી નથી, કેમ કે એવું તારું મૂળ સ્વરૂપ નથી, કાયમી સ્વરૂપ નથી. એ તો એક થોડી અવસ્થા પૂરતો, થોડા કાળ પૂરતો એક યોગ્યતાનો ભાવ છે કે જે સ્વરૂપની સાથે એને કાંઈ મેળ નથી, તારા મૂળ સ્વરૂપ સાથે એને કાંઈ મેળ નથી. સંભાળતારા સ્વરૂપને એમ કહે છે. શું સંભાળતારા સ્વરૂપને? જેમ નાની ઉંમરમાં કોઈના બાપ ગુજરી ગયો હોય તો એના જે વાલી હોય એની સંપત્તિની સંભાળ રાખે, પૈસાવાળા માણસ હોય, પણ આ સગીર બાળક હોય તો એની સંભાળ એના વાલી, વાલી જેને કહે ને ગાર્ડિયન્સ, એની સંભાળ રાખે. પુખ્ત ઉંમરનો થાય એટલે એને બેસાડીને કહે, જો ભાઈ આ તારા બાપ આટલી સંપત્તિ મૂકી ગયા છે, આટલા આટલી સંપત્તિ સોના ચાંદી દાગીનામાં છે, આટલા મકાનો છે તારા, આટલા ફલાણા જમીનોના દસ્તાવેજો છે, એનો થોકડો અહીંયા છે, આ જરજવેરાત અહીંયા છે, કેશ રૂપિયા અહીંયા છે, ફલાણું અહીંયા છે, આ બધું હોય તો સંભાળી લે. પ્રમાણિકપણે એના જે ગાર્ડિયન હોય એને સંભાળે. જો તું કોઈ સાધારણ માણસ નથી, અત્યાર સુધી તારી ઉંમર નહોતી, તમે આ બધું સંભાળ્યું છે, પણ હવે તું ઉંમર લાયક થયો છો, તું તારી સંપત્તિનો સંભાળ, તું દેખરેખ તું રાખજે, કાંઈ સલાહ સૂચના પૂછવી હોય તો પૂછજે, બાકી હવે અમે સંભાળશો નહીં, હવે અમારું કામ, અમારી ફરજ પૂરી થઈ ગઈ. એમ શ્રી ગુરુ કહે છે કે અમારી કહેવાની ફરજ પૂરી થઈ ગઈ, સંભાળવું એ જ કામ તારું છે. તારી સંપત્તિની તને ખબર નહોતી એટલે તને સંભાળી દઈએ છીએ, સંભાળતો આ તારી સંપત્તિ. તું કોઈ સાધારણ માણસ નથી, ભાનમાં આવ જરા. ભાઈ એક વાર હરખતો લાવ, શું આ વાતની હોશ લાવતો, તને હોશ ચડવી જોઈએ. એમ આવું છે મારામાં, મને ખબર નથી ને આટલું બધું મારી પાસે છે. ત્યાં જેમ એને હોશ આવે એમ અહીંયા એને હોશ આવી જોઈએ. એક વાર હરખતો લાવ, કે હું મારો આત્મા આવો પરમાત્મા સ્વરૂપ છે, હું જ પરમેશ્વર છું, હું જ પરમાત્મા છું. આવી એક વાત હોશ લાવ. હા, સંસાર કાળજે ઘા પડી જાય એટલી અસર અંદર આવવી જોઈએ એમ કેવું છે. દર્શન બહુ મંદ થયો હોય એને આ વચનોની અસર બહુ આવે, એને અંદરમાં ઝંઝાટી આવી જાય. અરે આવું છે, એકદમ હોશ આવે. અને એટલું બધું રૂચે પોતાનું સ્વરૂપ સાંભળીને રૂચિની પુષ્ટિ થાય, પોષણ મળે. ગુરુદેવશ્રીના વચનામૃતનો વચનોનો વ્યાખ્યાનોનો કોઈ કેન્દ્ર સ્થાન હતું તો એ આત્મરૂચિને અત્યંત પોષણ મળે એવી એમની વાત વાતે વાતે આવે. વ્યાખ્યાનો ત્યાંથી શરૂ કરે, આ આત્મા છે એમ કરીને શરૂ કરે. નાના આનંદ છે, નિત્યાનંદ છે, નિર્મળાનંદ છે, પહેલું થાપે. ભલે ને પુણ્યપાપનો અધિકાર સામે હોય તો એને ભૂલે, પછી આ પુણ્યપાપ શરૂ થાય છે એમ. પછી પછી પુણ્યપાપની વાત કરે તો પુણ્યપાપનો અધિકાર હોય તો પહેલા આત્માને સ્થાપે, ગમે એ અધિકાર ન હોય. વ્યાખ્યાનની શૈલી જેવી હતી, પહેલા સ્વરૂપને સ્થાપે અને પછી બીજી વાત ચાલતા અધિકારને એની સાથે કેવી રીતે સંકળાયેલી છે, એનું કોઓર્ડિનેશન કેવી રીતે છે એ પછી લે. ભાઈ એક વાર હસતો લાવ કે ઓ મારો આત્મા આવો પરમાત્મા સ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે. મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી, અવસ્થા નથી જોતા. હવે અંદર જ કે છે એ અંદર ભરી છે, એ કઈ હણાઈ ગઈ નથી, એ તો એટલી ને એટલી જ ભરી છે. અનંતકાળ જીવ નિબોધમાં રહ્યો પણ અંદરની શક્તિ ઇન્ટેક્ટ છે, કાંઈ ફેરફાર નથી. નક્કોરે નક્કોર, એની અંદર કોઈ ફેરફાર નથી. આ શક્તિની સંભાળ કરવાના જે પરિણામ છે એ પણ શક્તિને બહાર લાવવાની કેળવણીના પરિણામ છે. આ પ્રકારના શ્રી ગુરુના ઉપદેશથી જેને એ વાતનો રસ ચડે એને એનું કામ ચાલુ થાય છે. રસ ચડવો જોઈએ એને પોતાને. બીજી બધી એ આ સિવાયની તારી જેટલી માન્યતા હોય ખંખેરી નાખે તમારે એમ કે છે. બધાને ખંખેરી નાખવાની, બધા મિસકોન્સેપ્ટ છે જેટલા છે એ બધા. એ બધા બધાને છેદીને ભેદીને અંદરમાં આ વસ્તુ પડી છે એને સંભાળી લે કે હું આમ છું. પુરુષાર્થની જાગૃતિ આવે એવો વિષય છે. શું પછી એક વાર હરખતો લાવ કે અહો મારો આત્મા આવો પરમાત્મા સ્વરૂપ છે. વર્તમાન પરિણામની મુખ્ય ન કરે એમ કે મારી શક્તિ વિરાઈ ગઈ છે, હું અલ્પજ્ઞ થઈ ગયો છું, ને મને આમ છે, ને મને આમ છે, ને મને મોહ થાય છે, ને મને રાગ થાય છે, ને મને મારા પરિણામ આવા બગડે છે, ને ફલાણું છે, ને ઠીકણું, એને મુખ્ય ન કર. એ જાણવાનો વિષય છે, આદરવાનો વિષય નથી. વર્તમાન પરિણામને જાણવા આદરવાનો વિષય એ નથી, એ તો માત્ર જાણવાનો વિષય છે કે ક્યાં સુધી શું ચાલે છે. ભીજ દેવાનો એ વિષય નથી, વજન દેવાનો એ વિષય નથી. એ તો શરદી ચાકાને અણી કાઢતી વખતે મણી ખાલી તપાસે એટલી વાત છે, તપાસી લેવાની વાત છે. દોષનો ખેદ થાય ત્યારે પણ અંદરની શક્તિના અને અપેક્ષા લેવાની છે, એટલું ખોદાઈ જવાનું નથી. અંદરની શક્તિની અપેક્ષા નહીં કે આવી શક્તિ છે ને આમ શું કરવા. જેમ કોઈ માણસ રાજાનો કુંવર હોય એની પાસે આટલી સંપત્તિ એને ભીખ માગે, અને ભીખ માગવાની એને એને કદાચ પ્રવૃત્તિ થઈ ગઈ તો એને એનો ખેદ કેવી રીતે આવે કે હું તમે રાજા સાથે ભીખ માગું છું એમ આવવું જોઈએ ને. સામે કોઈ અપેક્ષા તો આવવી જોઈએ ને કે એકલો એકાંત ખેદ કરવાનો થોડો વિષય છે. જ્યારે આટલો આત્મા સમર્થ પૂરું છે તો પછી એને આટલી સમૃદ્ધિથી નંદ ગુણની સમૃદ્ધિથી સમૃદ્ધ છે પોતે, પછી બિનતા હિંતા કોના માટે, શા માટે, એ કઈ હોવું જોઈએ
નહીં.
હા, આવું સ્વરૂપ ન જણાતું હોય તો એ પણ એની ભૂમિકામાં વેદના આવે છે. એ જાતની પણ વેદના આવે તો એ પણ સ્વરૂપને સંભાળવા માટેની જ એક પ્રક્રિયા છે. સ્વરૂપને સંભાળવા માટેની જ એક પ્રક્રિયા છે. અને એટલા માટે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માર્થીની ઘણી વાતો લખી, પણ પહેલી કથા કઈ લખી, જો સ્વરૂપ સમજ્યા વિના પાયમાં દુઃખ અનંત. પ્રારંભ ક્યાંથી કર્યો શાસ્ત્રનો? પ્રારંભ ક્યાંથી કર્યો છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત. પછી એમ કીધું ભાઈ એ સ્વરૂપ સીધું જાણવા મળતું નથી, તો જેણે એ સ્વરૂપ સમજાવ્યું એવા શ્રી સદગુરુ છે એને હું ભગવાન ગણીને નમસ્કાર. લાલચ તો થવી જોઈએ ને, બુદ્ધિ ગોચર પણ યથાર્થ ક્યારે, કે એની લાલચ થાય ત્યારે, કે એમ આવી મોટી વાત છે હું મફતનો દુઃખી થાવ છું, ખાલી કલ્પના કરી કરીને હું રજવું છું, અને મૃત્યુ વખતે મરણ તુલ્ય દુઃખ ભોગવું છું, મરતો નથી છતાં મરણ તુલ્ય દુઃખ થાય છે કે અરે ઉમરી ગયો, ઉમરી દઈશ, ઉમરી ગયો, ઉમરી દઈશ, દુઃખ કેટલું થાય છે, બેસૂત થઈ જાય છે. તો આ બધી કલ્પના કરી કરીને શાશ્વત એવો હું પદાર્થ, અજરામર એવો મારું પદ, અને હું આવી રીતે ખોટી રીતે દુઃખી થાવ છું. હવે એ જાણવાના જે કાંઈ ઉપાયો હોય તે ઉપાય મારે અંગીકાર કરવા જોઈએ. એટલે બૌદ્ધિક સ્તરે યથાર્થતા આવે તો એ સાચા અમલીકરણના રસ્તે તરત આવી જાય.
ત્યારની ભૂમિકામાં બૌદ્ધિક સ્તરે અવિભાવના ઘૂટી શકાય?
એ ભાવના ઘૂંટવા કરતા એના ઉપાયમાં લાગવું જોઈએ. બૌદ્ધિક સ્તરે તો એટલું જ કામ થાય કે એનું મૂલ્યાંકન કરવું. બૌદ્ધિક સ્તરે કામ કરવાની હદ શું, આપણે સીધો પ્રશ્ન લઈએ કે આપણે બુદ્ધિજીવી માણસ છીએ અને બુદ્ધિ લગાડીએ છીએ સ્વાધ્યાયમાં, વાંચવામાં, વિચારવામાં. હવે એક એ કાર્યની હદ કેટલી, પછી એ કામ પૂરું થાય છે કે એનું ખરું મૂલ્યાંકન થાય બૌદ્ધિક સ્તરે, કે આવી મોટી વાત છે, તો એનું અમલીકરણ મુશ્કેલ તરત આવે. એટલે બૌદ્ધિક સ્તરે તો યથાર્થ મૂલ્યાંકન થવું એટલું જ કામ છે, પછી આગળનું સ્ટેજ અમલીકરણનું છે. સીધો
ડ્રાઈવિંગ ફોર્સ આપે,
હા ડ્રાઈવિંગ ફોર્સ આપે, પછી ડ્રાઈવ થવું જોઈએ. એ રીતે દરેક સ્ટેજની મર્યાદા છે. અપેક્ષા વગરનો ખેદ હોય તો એકાંતે ખેદાઈને ડિપ્રેશનમાં આવી જાય. હા, એટલે જો બૌદ્ધિક સ્તરે ખ્યાલમાં હોય શું તો એ રીતે ને ડિપ્રેશનમાં આવે. વાત તો આખી સમજવી જોઈએ ને. તમે ભલે પાયો ખોદવાના હો મકાનનો, પણ નકશો તો 15મા સુધીનો પહેલો તૈયાર તમારે કરવો જ જોઈએ, સમજી લેવો જ જોઈએ ને કે 15મા વેટ કેટલું આવવાનું છે. 15માળનું બિલ્ડિંગ હોય એનો નકશો તો પહેલા જ હાથમાં આવવો જોઈએ ને, પછી પાયો ખોદાય. એટલે વાત તો પૂરી જ વિચારવી પડે, મોક્ષ પદ પણ વિચારવું જોઈએ, અને મૂળ સ્વરૂપનું મૂળ પદ પણ વિચારવું જોઈએ. એટલે દ્રવ્યાર્થિક નિયનો વિષય જે શુદ્ધ નિયનો વિષય છે એ પણ વિચારવા આવવો જોઈએ, અને ક્યાં પહોંચવું છે ધ્યેય એ પણ આપણા લક્ષ્યમાં હોવું જોઈએ. પછી પાયો યથાર્થ રીતે કેવી રીતે એનો ખોદાય છે ત્યાંથી પેલું ડુબલું માંડવું જોઈએ. પહેલી ત્યાંથી શિલાન્યાસ કરો, ત્યાંથી ફાઉન્ડેશન શરૂ કરવું જોઈએ. એ એનું અમલીકરણનું સ્ટેજ છે. એટલે જે વાત છે એ વ્યવસ્થિત છે. જે કોઈ વાત છે એ અનુભવી પુરુષોએ બહુ અનુભવથી વ્યવસ્થિત રીતે મૂકેલી છે, પુટઅપ કરેલી છે, બહુ વ્યવસ્થિત રીતે મૂકેલી છે. આટલી બધી વ્યવસ્થિત વાત કહેવાની પદ્ધતિ જૈન શાસ્ત્રો સિવાય કોઈ ધર્મના શાસ્ત્રમાં નથી. કેમ કે કોઈ ધર્મમાં ધર્મ સાથે વિજ્ઞાન સંકળાયેલું નથી. લોજિક છે દરેકની પાસે પોતાનું, પોતાની વાતને સિદ્ધ કરવા માટે દરેક માણસ, દરેક સંપ્રદાયો એના એ લોકો પણ બુદ્ધિશાળી વ્યક્તિઓની અંદર ઘણી થઈ ગઈ, સૂક્ષ્મવાળા થયા શંકરાચાર્ય આદિ. તો લોજિક તો એ લોકો ઘણું આપ્યું છે, સાયન્સ નથી. આ તો સર્વજ્ઞ અનુસાર બધું ચાલે છે એટલે એ વિજ્ઞાન આપણને જાણવા મળે છે. કેમ કે કેટલું બધું સાયન્સ છે એ સર્વજ્ઞ સિવાય ખબર ન પડે એવો ચીજ છે, અગુરુ લઘુત્વવાદીને માંડીને. એટલે વિજ્ઞાન છે એ બહુ મોટી ઠોસ વાત છે. વાતની અંદરનું જે વિજ્ઞાન છે એ બહુ મોટી, એનું ઠોસપણું, એનું નક્કરપણું બતાવે છે. કેમ કે એ હલેલી ચીજ નથી, હાર્ડ ફેક્ટ છે. વિજ્ઞાન ફરે નહીં, આંકડા ફરે ગણિતના, વિજ્ઞાન ન ફરે. ગણિતમાં ભૂલ પડે, વિજ્ઞાન તો વિજ્ઞાન છે. બહુ મોટી વાત એ છે આની અંદર.
ધારો કે ભવબ્રહ્માંડની ચિંતનાને માટેનું પ્રયત્ન ચાલતો હોય, એ વખતે જો અવિવિચારણા આવે કે હું તો પ્રભુ પરમાત્મા છું, સર્વજ્ઞ નથી, કિંચિત પણ ન્યૂન નથી, તો એ કદી ચિંતાનો વિષય તો તરત જ છૂટી જાય છે.
એ વાત સાચી છે, પણ એ ભૂમિકામાં એ વસ્તુ મુખ્ય નથી થતી. એ જાણ્યું, સમજી લીધું તો શું છે કે જે ચિંતનામાં ખેદ આવે એમાં કેટલાક જે ડિપ્રેશનમાં આવે છે એ ન આવે. એક વસ્તુ તમારા ખ્યાલમાં હોય તો તમને વર્તમાન અવસ્થા પૂરતો ખેદ થાય. ઓલો ખ્યાલ લીધેલો હોય કે અંદરમાં વસ્તુ જુદી છે આખી, તો એ વસ્તુ અપ્રગટ છે અને પોતાના અપરાધના પરિણામોનો ખેદ છે, પશ્ચાતાપ છે, અપ્રાપ્તિનો ખેદ છે. એટલે અપેક્ષા પૂરતો અપેક્ષિત છે, અવસ્થા પૂરતો અપેક્ષિત છે જો વસ્તુ ખ્યાલમાં હોય, નહીં તો ડિપ્રેશનમાં આવતા વાર ન લાગે. એટલે જ્ઞાની તો બહુ દાબીની વાત કરે છે કે કેવો ખેદ નહીં કરતા સૂર્વ સુરવીરપણું લાવીને આગળ વધતા મોક્ષ પાટણ સુલભ જ છે. એમ પણ કે, અને એમ પણ કે તું તને ચિંતના નહીં થાય 195માં, તો કોઈ રીતે તારું શુદ્ધિકરણ નહીં થાય, અનુષ્ઠાનનું શુદ્ધિકરણ શરૂ જ ન થાય. જે રીતે પ્રારંભ કરવો પડે એ રીતે પાયો જ ન ખોદવું તો તમે ચંતર શાના ઉપર કરશો, શાને કેવું છે કેવી રીતે. એટલે એટલે કેળવણીનું પણ વિજ્ઞાન છે, કેળવણીનું પણ વિજ્ઞાન છે. પ્રવૃત્તિ એક એક વાત છે, લક્ષ બીજી વાત છે. એટલે આ આ લક્ષનો વિષય છે. જે મૂળ સ્વરૂપ છે એ લક્ષનો વિષય છે, અને જે પૂર્ણ અવસ્થા થવી છે એ પણ લક્ષનો વિષય છે. પ્રવૃત્તિ છે વર્તમાન દશાનો, વર્તમાન ભૂમિકા અનુસારનો આદરવાનો વિષય છે, એમ છે. બે જુદી જુદી વાત છે. ક્યાં પહોંચવું છે એ લક્ષનો વિષય છે, અને ચાલવું તો જ્યાં ઊભો છે ત્યાંથી ચાલવું છે. પેલું ડગલું જ્યાં ઊભો છે ત્યાંથી ભરવું છે, પણ કઈ બાજુ કે જે દિશામાં જવું છે એ બાજુ. લક્ષના ઉપયોગમાં ફેર એ છે કે લક્ષ છે એ પહોંચવાના સ્થાન છે અથવા આશ્રય સ્થાન છે. બે પ્રકારે લક્ષ છે. આશ્રયમાં ત્રિકાળી છે, પહોંચવામાં પૂર્ણ પર્યાય છે. એ બે બંને લક્ષનો વિષય છે. જ્યારે ઉપયોગ છે એ તો વર્તમાન સાવધાની છે, વર્તમાન વિવેક છે એને પણ ઉપયોગ કે છે. એટલે લક્ષમાં સ્વભાવ રાખવો અને પરિણમનની અંદર ઉપયોગ છે. વર્તમાન ભૂમિકા અનુસાર વિવેક કરે, સાવધાની રાખે, જાગૃતિ એમાં આવે, એ વર્તમાન ઉપયોગનું કામ છે. ખરેખર તો શું છે, ઉપદેશ બોધ છે એ સિદ્ધાંત બોધ નું પ્રેરક બળ છે અને સિદ્ધાંત બોધમાં ટકવા માટેનું એક બેકગ્રાઉન્ડ છે. નહીં તો સિદ્ધાંત બોધમાં ટકશે કોના આધારે? અચ્છા, સિદ્ધાંત બોધ છે, બંને એકબીજાનું પૂરક તત્વ છે. સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ બંને એકબીજાના પૂરક તત્વો છે. ક્રમથી પહેલા ઉપદેશ બોધ પરિણમવો જોઈએ. આપણે અનેક પ્રકારે ક્રમ બોધો છે ને, એમાં આ પણ એક ક્રમ છે કે જ્યારે બે પ્રકારે બોધ છે તો પહેલા ઉપદેશ બોધ પરિણમવો જોઈએ, કે જે સિદ્ધાંત બોધને અનુસરી શકે એવો ઉપદેશ બોધ પરિણમવો જોઈએ. અને એ ઉપદેશ બોધની અંદર સ્થિર થવું હોય, શું ઉપદેશ બોધની અંદર સ્થિર થવું હોય તો સિદ્ધાંતનું આલંબન જોઈએ. એ વસ્તુનું સ્વરૂપ છે, એ વસ્તુનું વિજ્ઞાન છે. એના આલંબન વિના તમે ઉપદેશમાં સ્થિર નહીં રહી શકો. કેમ કે ઉપદેશ બોધ તો બધા બૌદ્ધિક સ્તરે સમજી શકાય એવો હોવાથી દરેક સંપ્રદાય પોતપોતાના પહોંચ જ્યાં સુધી થઈ, બુદ્ધિની પહોંચ થઈ ત્યાં સુધી બધાએ ઉપદેશ બોધ આપ્યો છે. દરેક સંપ્રદાય ઉપદેશ આપ્યો છે. બધાને ખબર છે કે ક્રોધ છે એ નુકસાન કરે છે, તો કે ક્રોધ નહીં કરવો જોઈએ, શાંત રહેવું જોઈએ. તો કે શાંત રહેવા માટે શું, તો બધાએ પોતપોતાની બુદ્ધિ ચાલી પ્રમાણે એનું લોજિક ને યુક્તિ ને એ બધું અજમાવ્યું. જૈન દર્શને સિદ્ધાંતમાં પહોંચીને એનું સાયન્સ અપનાવ્યું છે. અહીંયા અહીંયા જૈન દર્શન આગળ છે. એટલે વિજ્ઞાનના આધારે એ ઉપદેશમાં સ્થિર રહી શકે છે અને સ્થિર રહી શકે તો પૂર્ણતા પ્રગટ થાય, પૂરેપૂરી શક્તિ ડેવલપ થાય, સ્થિરતા વિના ન થાય. જ્યારે બીજો ઉપદેશ બોધ હોવાથી સ્થિર રહેવાની કોઈ શક્તિ નહીં હોવાથી સરવાળે ઉપદેશ બોધ છે એ ફળવાન થતો નથી. ઉપદેશ બોધમાં ફિલિંગમાં પણ એ લોકો આવે છે. જેવા માણસો એવી વ્યક્તિ જોવા મળે, તમે વૈરાગ જુઓ તો તમને એમ લાગે કે વૈરાગની મૂર્તિ છે એમ લાગે. શું આ યોગ વાસિષ્ઠ અને બધા વૈરાગ્ય પ્રકરણ મુમુક્ષુ પ્રકરણમાં ફિલિંગ સ્ટેજ ઘણું છે, પણ એનો આધાર જે વિજ્ઞાન હોવું જોઈએ એ વિજ્ઞાન નથી. એ નક્કર વિષય છે, નક્કર વિષય વસ્તુનું વિજ્ઞાન છે એ નથી. લોજિક ઘણું છે અને લોજિકને કારણે લાગણી ઉત્પન્ન થઈ જાય, એમાં કાંઈ બનતું. એ વિષય જ લાગણી પ્રધાન છે, તો લાગણી ઉત્પન્ન થઈ જાય, ફિલિંગ સ્ટેજમાં આવે તો પણ
બ્રહ્મની ચિંતા યથાર્થ રૂપે
થાય છે, યથાર્થ રૂપે ન થાય. પરિભ્રમણની ચિંતા થાય પણ યથાર્થ રૂપે ન થાય, વૈરાગ આવે પણ યથાર્થ રૂપે ન આવે. અને એટલા માટે તો લેશિયાના જે પરિણામ છે એ દ્રવલિંગીને શુકલ લેશિયા હોય છે. શુકલ લેશિયા, લેશિયા શું બતાવે છે? રસ તૂટે છે, ચિકાશ તૂટે છે ત્યારે તો શુકલેશિયા છે. તો કેટલા લુખા પરિણામ થયા, તો શુકલેશિયાના પરિણામ. અને છતાં એને ફાયદો કેમ નહીં, પારમાર્થિક લાભ કેમ નહીં, એ યથાર્થતા નથી. યથાર્થતાનો ફેક્ટર તો બહુ મોટી વાત છે, એટલે તેના ઉપર આપણે સુધી તૈયારી કરવી છે. યથાર્થતાનો જે ફેક્ટર છે એ તો બહુ મોટી વાત છે. દર્શનનો અનંતવાર મન થયો છે, પાછું તીવ્ર થઈ જાય છે. કેમ? યથાર્થતા નથી. સાચા દેવગુરુ શાસ્ત્ર નથી મળ્યા, સાચા દેવગુરુ શાસ્ત્રની ભક્તિ નથી કરી. દર્શનમાં બંધ કર્યો છે એ વખતે, પણ યથાર્થપણે નથી કર્યો, તો પાછો તીવ્ર થઈ જાય છે. યથાર્થ આવે તો એમાં આગળનું અનુસંધાન હોવાથી, આગળની વાતનું સમ્યકનું અનુસંધાન હોવાથી, યથાર્થતાને સમ્યકતાનું અનુસંધાન હોવાથી ત્યાં વસ્તુ છે, અને જ્યાં યથાર્થતા નથી ત્યાં દર્શનનો મંદ થાય તો પણ તે અવસ્તુ છે, વસ્તુ નથી ત્યાં, એમ લેવું છે. મેં હા છે ને ઉપદેશ બોધ વગર સિદ્ધાંત બોધ પરિણમે નહીં, કોઈને પરિણમે જ નહીં. હા સંભવ છે, ન બની શકે, સાફ સાચી વાત છે. કેમકે જ્યાં એને એનો ઉપયોગ શું કરવો? જો ઉપદેશ બોધ ન પરિણમ્યો હોય તો સિદ્ધાંત બોધ સમજીને એનો ઉપયોગ શું કરવાનો રહ્યો? એને યુટિલાઇઝેશન તો થયું નહીં, કાંઈ તો નિરર્થક ગયો, એમ થયું. યથાર્થતાનું ઘણું મહત્વ છે. મોક્ષની ભૂમિકામાં યથાર્થતા આવે તો જ સમ્યક્ત્વ આવે, યથાર્થતા ન આવે તો સમ્યક્ત્વ ન આવે. એટલે તમે સમજો માટે યથાર્થ છે એમ નથી, સમજણ થઈ માટે યથાર્થ છે એમ નથી. સમજણ તો બૌદ્ધિક સ્તરે ક્ષોક્ષમ હોય તો ક્ષોક્ષમથી સમજણ થાય, યથાર્થતા બીજી ચીજ છે. એમ એ તો ધ્યાનનો વિષય છે, આખો એકાગ્રતાનો વિષય છે. શું કહે છે કે ભાઈ એકવાર તું હરખ તો લાભ. હવે આ હરખ છે એ કંઈ કૃત્રિમ લાવવાનો વિષય નથી. હવે જે ઉપદેશની શૈલી છે એ તો ઇમ્પરેટિવ સ્પીચ આવવાની, ઉપદેશાત્મક ને આદેશાત્મક જેને શૈલી કહીએ, વચન શૈલી, એ ઉપદેશમાં તો એક પ્રકાર આવે કે જેને આદેશ આપે છે. પણ લાભનો અર્થ કે સહેજે આવવો જોઈએ, તો સહેજ ક્યારે આવે? કે વસ્તુ સામે દેખાય તો આવે, પોતાની સંપત્તિ અંદરમાં દેખાય તો એની હોશ ચડે ને, દેખાય નહીં તો કલ્પનાથી હોશ કેવી રીતે આવવાની? કલ્પનાના આધારે હોશ ટકવાની કેટલી? તો દેખવા માટેનો પ્રોસેસ શું સમજવો જોઈએ? સીધી વાત છે, ભાવભાષણનો પ્રોસેસ જ સમજવો જોઈએ. ઉપદેશમાં તો એમ જ કહેશે તું લાવ, પણ લાવનો અર્થ શું? કંઈ કૃત્રિમ ક્રિયા કરવું એવી છે એમ તો નથી. લાવનો અર્થ કે સહેજે આવે એનું નામ લાવ, યથાર્થ પ્રકારે આવે તો તું લાવ્યો એમ કહેવાય. કેમ કે પેલા નતું ને પછી આવ્યું, માટે તું લાવ્યો. લાવ કે કેમાં બધી વાત છે કે અહો મારો આત્મા આવો પરમાત્મા સ્વરૂપ છે, તો એનું એને પોતાનું પરમાત્મા બધ ભાષે તો અરખ આવે ને, ભાષે ને તો કેવી રીતે આવે? જે લાગે છે એ તો વર્તમાન દશા લાગી રહી છે એને, હું તો આવો છું, હું તો અહીણો છું, હું તો આવો થઈ ગયો, હું આવો છું, હું તો આવો આવો છું ને, એ નહીં. એને તૂટતા લાગે અને ભાષે તો એ દોષ ઉત્પન્ન થવાની પરિસ્થિતિ આખી બીજી થઈ જાય. કેમ કે આનો આ એક આધારભૂત વસ્તુ છે, મૂળ વસ્તુ છે એ અવલંબનનો વિષય છે. એ ભાષે એટલે એનો આધાર આવે, આધાર આવવો જેવો શરૂ થાય એટલે જેના આધારે જે દોષ થતા હતા એ આધારે આધાર સ્થાન આધાર બિંદુ આધાર સ્તંભ આખો બદલાઈ ગયો, પરિણામની સ્થિતિ બીજી થઈ જાય છે. પછી એમ બને છે ઘણું ઘણું ભાવ ભાષણનું આખું પ્રકરણ છે. શબ્દો તો ચાર જ છે, પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ, ચાર શબ્દ છે, પણ આખું ભાવ ભાષણનું પ્રકરણ છે એની અંદર. તો નાનાનંદની શક્તિથી ભરેલો છે એટલે કે અંદરની મારી શક્તિ છે આત્માની હણાઈ ગઈ નથી, અવસ્થામાં હણાઈ ગઈ બીજી વાત છે, એમ કે છે અંદરથી હણાઈ ગયેલી નથી, એ જાગ્રત કરી શકાય એવું છે, એને પ્રગટ કરી શકાય એવું છે, એમ છે. અરે રે હું ભીણો થઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે, એમ ડરમાં ડર નહીં, મૂંઝા નહીં, હતાશ થા નહીં, હતાશ થા નહીં, ડિપ્રેશનમાં નહીં આવતો તું, એમ કે છે. છેદ થાય વર્તમાન અવસ્થાનો, મર્યાદિત વાત છે. મૂંઝવણ એવી થાય, વેદના ઉપડે, અસહ્ય વેદના લાગે, તો એ પોતાની અવસ્થા આવી છે એનો ખેદ છે. વસ્તુ આવી છે એ વાત નથી એની અંદર. અવસ્થા કેમ આવી છે? જો વસ્તુ વસ્તુ આવી છે તો અવસ્થા કેમ આવી છે એમ વાત છે. એ રીતે સરખું થાય,
જિજ્ઞાસાનું જન્મ થાય.
એનો ઉપાય મળતો નથી એની મૂંઝવણ છે. કે વસ્તુ આવી છે અને અવસ્થા આવી છે, બહુ મોટો ડિફરન્સ છે. ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી છે. આની અંદર જેમ પૂર્ણતાની વર્તમાન અવસ્થામાં જ્યાં ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી છે, એમાં શક્તિ ને વ્યક્તિ વચ્ચેનો પણ ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી છે. અને ઇવેલોસિટી નો ઉત્પન્ન કરે તો એની પોટેન્શિયાલિટી એને બરાબર સમજમાં આવી નથી. તો સીધી વાત છે, સાયન્ટિફિક વાત છે. આ તો ભૌતિક વિજ્ઞાનનો પણ આ સિદ્ધાંત છે કે પાણી જેટલું ઉપરથી આવે એટલો ફોર્સ વધે. 15મા માળા ટાંકી હોય તો પહેલા માળા વાળાને વધુ ફોર્સ આવવાનો છે અને 14મા વાળાને ઓછો ફોર્સ આવવાનો છે. તો સીધી વાત છે. કોક ખોલે તો ધમધમાટ આવે એકદમ પાણી, કેમ કે 15મા માળેથી આવે છે. જેટલો ડિફરન્સ છે ઊંચાઈ નીચાઈનો એટલો ફોર્સ આવવાનો છે. તો એકદમ સાયન્ટિફિક નેચરલ છે એ તો વસ્તુ. પછી મારે જોર લાવવું છે અને પુરુષાર્થ પ્રગટ કરવો છે એ વાત ક્યાં રહી? તમે ઓબ્ઝર્વ કરો કે પોટેન્શિયાલિટીનો ડિફરન્સ કેટલો છે. સીધી વાત છે, ફોર્સ આવતો ઓટોમેટિક છે. જો તમે એને અવલોકન કરો કે આટલો બધો તફાવત છે તો ફોર્સ તો ઓટોમેટિક છે, પછી પુરુષાર્થ કરવો અને લાવો નહીં તો એક કામની વાત છે. ઉપદેશની અંદર વ્યવહારની વાત છે એ તો. બાકી તો કામ તો ઓટોમેટિક થાય. પુરુષાર્થની બધાને તકલીફ છે ને, પુરુષાર્થ ઉપડતો નથી. વાત તો ગુરુદેવની સમજાય છે પણ પુરુષાર્થ ઉપડતો નથી. જોર પડે છે પણ એનું કારણ શું? જે જોર પડે છે એ કઠણ લાગે છે, આકરું લાગે છે, એનું કારણ શું? મોહ તો છે પણ એનું જે વસ્તુનું વિજ્ઞાન છે એ યથાર્થપણે આવ્યું નથી સમજમાં. કે મૂળ વસ્તુ આવી છે અને અવસ્થા આવી છે, આમ કા હું અબજોપતિ માણસનો દીકરો અને ભીખ માગો બજારમાં જઈને તેની પાસે કે ભાઈ મને 50 રૂપિયા આપજો ને જરાક મને નાસ્તો કરવો છે. અબજોપતિ માણસનો છોકરો પાડોશીને ત્યાં જઈને 50 રૂપિયા આપણને જરાક મારે બજારમાં નાસ્તો કરવો છે. બોલે પણ લારી ઉભી છે ને બહુ સરસ લારીએ ખાવા જવું છે, નાસ્તો ખાવા જવું છે. એને ખબર નથી, એને તો એને નિધિ બતાવે છે. શ્રી ગુરુ છે એને નિધિ બતાવે છે. તું મૂંઝામાં, તું ડરમાં, તું હતાશામાં, તારો પુરુષાર્થ ઉપડે એવી વાત તને કરું છું. હા, એ તો સીધી વાત છે. એ ગુરુ તો મુનિપદ સુધી લીધા છે. મુનિઓએ પણ ગુરુને પ્રણામ કર્યા છે. કેવળ જ્ઞાન પહેલા 12મા ગુણ સ્થાન સુધી લીધું ને, સત્પુરુષના વચનોનું અવલંબન છે એટલા માટે લીધું છે. ભક્તિ કયો બહુમાન કયો એ પ્રોસેસ જ છે ને, બીજું શું છે? ક્ષણ માત્ર માં મોક્ષ આપે એવો પદાર્થ છે. લીધું કે ન લીધું? ભક્તિ તો ક્ષણ માત્ર માં મોક્ષ આપે એવો પદાર્થ છે. શું કે છે? હવે મારું શું થશે એમ ડર નહીં. શું થશે તારે ડરવાની જરૂર, કાંઈ થવાનું નથી. હવે તરી ગયો તું એમ કે છે. આ સાંભળીને જો તને હોશ ચડી તરી ગયો, તને અંદરથી ફણકાર આવશે, હવે મને વાંધો નથી. અંદરથી પોતાને આત્મવિશ્વાસ ઉભો થઈ જાય એવી વાત છે, અને એની હોશ ચડે એવી વાત છે. એ ગુરુદેવ કહેતા, દ્રષ્ટાંત બહુ સારો આપતા હતા, કે 118 ડિગ્રી નો તડકો હોય, 112 ડિગ્રી તો આપણે બધા થાકી જઈએ, પણ 118 ડિગ્રી નો તડકો હોય પણ અંદર મધ્યબિંદુમાંથી દરિયો ઉછળે તો કિનારે છોડમ છોડ પાણી નહીં ઉડે. ભરતી તો અંદરથી આવે છે, એને તડકા પડકારે કઈ લેવા દેવા નથી. એમ અંદરથી આત્મા ઉછળે પોતાના સ્વરૂપ શક્તિને સંભાળતો, એને બહારના સંયોગો શું રોકે? બહારના સંયોગોને કારણે એની અવસ્થામાં કાંઈ લેવા દેવા છે એ બધા બહાર પડ્યા રહ્યા. અનુકૂળતાઓ પડી રહી અને પ્રતિકૂળતાઓ પણ પડી રહી.
શ્રી ગુરુના આત્માને ઉછળતા આત્માને જોવે તો પોતાનો આત્મા ઓછો
આવે. મોટી વાત તો એ છે એની અંદર, કે કેનારને જોવે ત્યાં એને પરિણમન જોઈને પરિણમનની અસર લાગુ થઈ જાય. પોતાની યોગ્યતા જોઈએ જોવા માટે, આવ્યા વગર રહીએ નહીં. આ સંસ્કાર નહીં છે, સંસ્કાર નહીં, સંસ્કાર ઝીલે એવો આત્મા છે. તો કે ભગવાનના દર્શન કરતો તને સ્વસંવેદન આવે એવું છે, અનંત સ્વસંવેદનમાં ઢીમ થઈને બેઠા છે. હા, તમે તારા સ્વસંવેદન ઊભું કરી દે એવી વાત છે, સાધારણ વાત નથી. કોઈ હવે મારું શું થશે એમ ડર નહીં, મૂંઝા નહીં, હતાશ થા નહીં. એકવાર સ્વભાવનો ઉત્સાહ લાવ, એકવાર તારા સ્વરૂપનો ઉત્સાહ લાવ, એકવાર સ્વભાવનો ઉત્સાહ લાવ. સ્વભાવનો મહિમા લાવીને યથાર્થ પ્રકારે, કૃત્રિમપણે વાત નથી, યથાર્થ પ્રકારે સ્વભાવનો મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ, તારી તાકાતને એમ કહે છે. શક્તિનું વર્ણન કરતા ગુરુદેવે એવી વાત લીધી છે, 47 શક્તિનું વ્યાખ્યાન આપતા, કે તું તો શક્તિનો મેરુ પર્વત છો, શક્તિનો મેરુ પર્વત છો, તારી પર્યાયને ઉછાળ. કે મેરુ પર્વતની આજુબાજુ દરિયો હોય તો કે સમુદ્રને ઉછાળ, અને મેરુ પર્વતનો અભિષેક કર, તારા સ્વરૂપનો અભિષેક કર, તારી પર્યાયથી તારા સ્વરૂપનો અભિષેક. બહુ પુરુષાર્થ પ્રેરક વાણી છે ને ગુરુ. એ રીતે સ્વરૂપનું ભાન કરાવવા માટે અને દર્શન મુનિ નિંદ્રામાં સુતેલા આત્માને જગાડવા માટે આવી બધી વાતો છે, અનેક પ્રકારે વાતો છે. એમાં આવી પણ વાતો છે, એને યથાસ્થાનમાં ગ્રહણ કરી, અંગીકાર કરી અને આગળ વધવું
જોઈએ.